તારીખ 1/6/1994 શ્રી સમયસર ગાથા 202 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 189
રાગી હોવા છતાં એ સમીર દ્રષ્ટિ કેમ ન હોય, પ્રશ્ન છે. અહિયાં રાગ એટલે દર્શન મોહ સહિત નો રાગ લેવો અથવા અનંતાનો મંદિર નો રાગ લેવો, પછી મંદ ગમે તેટલો હોય તો પણ તે રાગે છે. દર્શન મોહ નો અભાવ થયા પછી માત્ર ચારિત્ર મોહ નો હોય તો તીવ્ર હોય તો પણ તે રાગી નથી, તે રાગ તીવ્ર દેખાય તો પણ રાગી નથી. કેમ કે રાગ નો રાગ નથી, રાગ નો નિષેધ છે. રાગ નો રાગ નથી પરંતુ રાગ નો નિષેધ છે, એ વિષય સ્પષ્ટ કરવો છે. પરમાણુ મિતયમ પીયુ રાગાદિણમ દુરુતુ વિજદે જસ નવેશો જાણદે અપાણયમ તમ સબ આગમ ધરોમી અપાણમ અપાણમ અયાણંતો જે જીવને મંદ રાગ છે, ઘણો મંદ રાગ છે, લેશ માત્ર અણુ માત્ર એટલે ઘણો મંદ રાગ છે, અને એ ઉપરાંત બધા આગમ પણ ભણેલો છે. તો પણ જે આત્માને નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ હોય શકે નહીં. કેમ કે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો. અનાદિથી અનાત્મામાં આત્મા પણ કર્યું છે, એમાં તો ફેર પડ્યો નહીં, રાગ મંદ થયો. પણ પરમાત્માની બુદ્ધિ છે, રાગમાં આત્મ બુદ્ધિ છે, દેહમાં દેહાત્મ બુદ્ધિ છે, એમાં તો કઈ ફેર નથી પડ્યો. તો ભલે રાગ ઘણો મંદ થયો હોય અને ભલે આગમ જ્ઞાન ઘણું હોય, શું સર્વ આગમ નું જ્ઞાન હોય, કઈ તો સમજો સર્વ આગમ ધર અપી એનો અર્થ કર્યો છે. બધા આગમો નું એને જ્ઞાન છે, એટલે જ્ઞાન ને ચારિત્ર બે લીધા, ક્ષોભસમ ભાવે જ્ઞાન પણ ક્ષોભસમ ભાવે ઘણો છે, ચારિત્ર નો ક્ષોભસમ પણ ઘણો છે. પણ આત્માને નથી જાણતો એટલે દુષ્ટ નું ઉભો છે, અજ્ઞાન ઉભું છે. એવી રીતે આત્માને અને અનાત્માને, જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ કેમ હોય શકે? એ સમ્યક દ્રષ્ટિ હોય શકે વૈદસ્મિકા વિજ્ઞાન સૂત્ર છે કે જે સાધુ આત્માને જાણતો નથી, જે સાધુ અનાત્માને પણ જાણતો નથી, અથવા જીવને જાણતો નથી અને અજીવને પણ જાણતો નથી, તે સાધુ સંયમ ને કેવી રીતે જાણે? મુસીબો એમ પ્રશ્ન કર્યો છે કે તે સાધુ સંયમ ને કેવી રીતે જાણે? સંયમ પાળે છે ને? તો કે પણ સંયમ ને જાણતો જ નથી, હું પાળે છે કે? ઠીક, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. જેને રાગાદિ અજ્ઞાન ના ભાવ નો ના લેશ માત્ર નો પણ સદભાવ છે, થોડું પણ અજ્ઞાન સહિત નો રાગ પણ છે, રાગ ભલે થોડો છે પણ અજ્ઞાન સહિત નો છે, તે ભલે શ્રુત કેવળી જીવો હોય, સર્વ આગમ ધરે એટલે શું શ્રુત કેવળી જીવો હોય, શ્રુત કેવળી જેમ આગમ નું જ્ઞાન હોય એવું એના આગમ નું જ્ઞાન દેખાય, તો પણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને જાણતો નથી. આત્માને નથી જાણતો એનું વર્ણન બહુ સરસ કર્યા છે કે જ્ઞાનમય પણ એને નથી, રાગમય પણ છે. જ્ઞાન અને રાગ અવસ્થામાં બંને ભાવ છે, એકમાં તમને પણ થાય, બેમાં કોઈને થાય નહીં. તમને દ્રષ્ટિને જ્ઞાનમાં થાય, મિથ્યા દ્રષ્ટિને રાગમાં થાય. કોઈ મિથ્યા દ્રષ્ટિ એવો ન હોય કે બે માં એને તન્મય પણ થાય, કોઈ સમ્યક દ્રષ્ટિ એવો ન હોય કે જેને બે માં તન્મય પણ થાય. આ વસ્તુ સ્થિતિ છે. એટલે શ્રુત કેવી જીવ ભલે હોય એમ કે છે, એટલું આગમ જ્ઞાન હોય, જયારે દરિયો ઉછળતો હોય શુદ્ધ જ્ઞાન નો શું એમ લાગે, જ્ઞાન નો સાગર છે આ તો, કઈ ભગવાન ના પડે છે કે એને પહેલું ગુણ સ્થાન છે, એને ચોથું ગુણ સ્થાન નથી. કેમ કે એનું જે જ્ઞાન, એમાં જ્ઞાન હોય પણ પોતામય પણ એનો અનુભવ નથી. એ વખતે જે રાગ વર્તે છે એમાં રાગમય પણ હું આવો રાગે છું એવો એને અનુભવ વર્તે છે, જે મીઠા છે. જાણવામાં એમ છે ને અનુભવમાં બીજું છે, અનુભવમાં વિપરીત છે. રાગ હોય પણ એ પોતાનો અનુભવ છે, જ્ઞાન હોવા છતાં જ્ઞાનમય પણ અનુભવ નથી. જયારે સમ્યક દ્રષ્ટિ ને રાગ હોવા છતાં પણ જ્ઞાનમય પણ અનુભવ છે અને રાગમય પણ અનુભવ બંને બે છે, એકમાં તન્મય પણ થાય બેના કોઈને તન્મય પણ થાય નહીં, રાગમાં થાય તન્મય પણ મિથ્યા, જ્ઞાનમાં થાય તો સમ્યક. બસ આમ છે. આત્માના જ્ઞાન નો અભાવ પણ આત્માને નથી જાણતો એનું કારણ શું? કારણ કયા કારણ ને લીધે? કે જ્ઞાનમય ભાવના અભાવને લીધે. જ્ઞાનમય ભાવ નથી એનો, અનુભવ ભાવ છે એ જ્ઞાનમય નથી એનો, રાગમય અનુભવ ભાવ છે, માટે તે આત્માને જાણતો નથી. આત્માને નથી જાણતો એનું લક્ષણ અથવા એનું સ્વરૂપ બતાવ્યું. આમાંથી રીત શું ચોખ્ખી થાય છે? જ્ઞાન ને રાગ તો બધાને છે, જો જ્ઞાન ને પણ અનુભવ થાય તો સમ્યક દ્રષ્ટિ છે, રાગ ને પણ અનુભવ થાય તો મિથ્યા દ્રષ્ટિ છે. પોતાને એ પૂછવાનું હોય છે કે રાગ પણ છે અને જ્ઞાન પણ છે, તું શા માટે રાગમય પણ તારો પોતાનો અનુભવ કરે છે અને જ્ઞાનમય પણ નહીં? આમ શા માટે છે? તો ભાઈ એકને શું કરવા પકડે છે? બીજાને સાવ છોડી દે છો? જ્ઞાન ને સાવ ચૂકી જવાનું કારણ શું? એટલું રાગમાં આસક્તપણું છે, રાગનો એટલો રસ છે, રાગને એટલી મહત્તા છે, તેથી રાગને આત્મા બનાવી દીધો છે. એ આત્મજ્ઞાનના અભાવને સૂચવે છે. સમ્યક દ્રષ્ટિ રાગનો રાગની મહિમા કરે નહીં, રાગની મહત્તા કરે નહીં. જે રાગના હિમાયતી છે, પુણ્યના હિમાયતી છે, શુભના હિમાયતી છે, એ સમ્યક દ્રષ્ટિ નથી. આ સુખી વાત છે. આથી નક્કી થાય છે એને કેમ આટલું બધું એને આગળ મહત્તા કેમ આવે છે, શુભને પુણ્ય ભાવને એને મહત્તા કેમ આવે છે. એમાં તન્મય પણ એ વર્તે છે માટે કે ગમે તેમ પરિગમે છે કે મેં સવાલ છે. અહીંયા એ તો શાસ્ત્રો અનુસાર અર્થ કરનાર અર્થ નતો કરે, પરિણામ સાચું ન હોય તો એને જ્ઞાનમય ભાવના અભાવને લીધે શું, જ્ઞાનમય ભાવના અભાવને લીધે, જ્ઞાનમય શું એવા ધારપણાના અભાવને લીધે નહીં, ધારપણાનો સદભાવ હોય શકે, ભાવનો અભાવ છે અહીંયા. આત્માને નથી જાણતા એને આત્મજ્ઞાન નો અભાવ વર્તે છે, એ સ્પષ્ટ વાત છે. આ ચિંતન એમ કરે પણ એ કયો કોનો આત્મા, વિમાનો થાય છે. નહીતર તો એને પોતાના જ્ઞાનમાં પોતાપણું, આત્માપણું એટલે પોતાપણું, પોતાપણું એટલે અહંપણું, સ્વ અસ્તિત્વ નિજ અસ્તિત્વ અનુભવમાં આવ્યા વિના એને એને આત્મા એટલે કોણ, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે પ્રવચન સારમાં. દેશનાચાર્ય દેવીની ટીકા છે. દેશનાચાર્ય પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્મા ઇતિ કોઈ, આત્મા ઇતિ કોઈ ઇતિ છે, શું આત્મા કોઈ ઇતિ છે, આત્માને કોણ કોણ, આત્મા એટલે કોણ, આ અમારો પ્રશ્ન છે. તો કે અહમ ઇતિ, આત્મા એટલે હું પણ અનુભવ ક્યાં છે, આત્મા જોવાનું છે. રાગમાં છે કે રાગથી ભિન્ન એકલા જ્ઞાનમાં છે, ભિન્ન એકલું જ્ઞાન છે એમાં, બસ આટલું છે. હું પણ અનુભવ છે, એવો જે હું પણ નો અનુભવ ભાવ છે એ આસ્તિક્યને સૂચવે છે, એ અસ્તિત્વને સૂચવે છે. કે જ્યાં એને કલ્પી રાખ્યું છે રાગમાં કે દેહમાં, તો એ મિથ્યા છે. ખરેખર જ્ઞાનમય આત્મા છે એમાં જો હું પણ થાય તો તે સમ્યક છે. ના આટલું છે, હું પણ થઈ રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે એટલું તપાસવાનું છે. એટલે કે જ્ઞાનમય ભાવના ભાવને લીધે આત્માને નથી જાણતો, અને જે આત્માને નથી જાણતો એ અનાત્માને પણ નથી જાણતો. પછી એવું છે કે આત્માને જાણે ન જાણે કઈ નહીં, અનાત્માને તો જાણે છે ને, જડને તો જડ કે છે ને કે નહીં, જડ ને આત્મા જાણે છે, રાગ ને રાગ તો છે કે નહીં, રાગ ને આત્મા જાણે છે. ઠીક, કહેતી વખતે કઈક છે જાણવું, અનુભવ કઈક છે એમ કેવું છે. શું એ આત્માને નથી જાણતો, ભિન્ન આત્માને, ભિન્ન જ્ઞાનમય, ભિન્ન ચૈતન્યમય આત્માને નથી જાણતો, તે રાગને અથવા દેહને પરપણે પણ જાણતો નથી. ઉપર જે અનાત્મા છે એને અનાત્મા પણ નથી જાણતો, અનાત્માને આત્મા પણ જાણે છે. આગળ કહેશે 372 માં શાસ્ત્ર અધ્યયન નું ફળ શું, કે ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર અધ્યયન નું ફળ છે. બંધ અધિકાર છે ચુમ્મોતેર ગાથા છે. પ્રથમ તો મોક્ષ ને અભવ્ય જીવ નથી શ્રદ્ધતો. શું કરવા? કે પોતે શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાન થી શૂન્ય હોવાને લીધે એને મોક્ષ ની શ્રદ્ધા નથી. જો પૂર્ણતા ની એને શ્રદ્ધા નથી. આત્મા ની શ્રદ્ધા નો લીધે અહીંયા મોક્ષ ની શ્રદ્ધા લીધી. કેમ કે બંધ નો અધિકાર ચાલે છે ને, બંધ માં ઉભો છે. મોક્ષ ને નથી શ્રદ્ધતો તે અભવ્ય છે અથવા અભવ્ય જીવો છે. શૈલી કેવી કરી છે? તેથી જ્ઞાન ને પણ તે નથી શ્રદ્ધતો. મોક્ષ ને નથી શ્રદ્ધતો એટલે, અને જ્ઞાન ને શ્રદ્ધે મોક્ષ ને શ્રદ્ધે છે, અને જ્ઞાન ને નહીં શ્રદ્ધતો તે શાસ્ત્ર ભણવાનો ગુણ શું? પણ ગુણ એટલે લાભ આયા કે જે બિન વસ્તુભૂત જ્ઞાન માં આત્મા નું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. જો બિન વસ્તુ ભૂત જ્ઞાનમય આત્મા નું જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન ન થયું જ્ઞાનમય પણ, તો અગિયાર અંગ નો શ્રુતધાર હોવા છતાં પણ એ અજ્ઞાની ને મિથ્યા દ્રષ્ટિ ચોખ્ખી વાત લીધી છે. અને તે તો બિન વસ્તુ ભૂત જ્ઞાન ને નહીં શ્રદ્ધતો એવા અભય ને શાસ્ત્ર ભણતર વડે કરી શકાતું નથી. લ્યો ઠીક, શાસ્ત્ર ભણતર વડે બિન આત્મા નું જ્ઞાન નથી કરી શકાતું એમ કે છે. આયા શાસ્ત્ર ભણવાથી જ્ઞાન થાય છે એમ ન કીધું. આયા નથી કરી શકાતું બિન વસ્તુ ભાઈ આત્મા નું જ્ઞાન શાસ્ત્ર ભણતર વડે નથી કરી શકાતું. ઠીક, પછી રોજ ઉઠીને સમય સ્થાન લઈને શું કરવા બે એવું? એમાંથી અનુભવ ની પ્રેરણા મેળવવાની છે. એ શાસ્ત્ર એમ કે છે કે ભાઈ અને શાસ્ત્ર ભણતર નું જ્ઞાન એ જ્ઞાન નહીં, પણ સારા અનુભવ નું જ્ઞાન એ જ્ઞાન. એ શાસ્ત્ર ભણવાનું છે, એ શાસ્ત્ર ભણવાનું છે. શાસ્ત્ર ભણવાથી આવો ગુણ થવો જોઈએ તો એનું શાસ્ત્ર ભણતર યથાર્થ છે, અને નહીતર અયથાર્થ છે. યથાર્થ હોય તો આમ થાય, અયથાર્થ હોય તો આમ ન થાય. બસ સીધી વાત છે. જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો, કારણ કે સ્વરૂપે સત્તા અને પર રૂપે અસત્તા. સ્વરૂપે સત્તા એટલે હૈયાથી હું પણ અસ્તિક ભાવ એ સત્તા કહેવાય છે. હું પણ એ જ્ઞાન સ્વરૂપે હું પણ થવું જોઈએ, અને પર રૂપે અસત્તા એ બંને વડે એક વસ્તુ નો નિશ્ચય થાય છે. અનિકાંતપણે એક આત્મા નો નિશ્ચય ક્યારે થાય? કે સ્વરૂપે અહિયાથી અનુભવાય ને પર રૂપે અહિયાથી ન અનુભવાય. જે અનુભવાતી હતી એ છૂટી જાય. ક્યારે? એક વસ્તુ નો નિશ્ચય થાય છે. જો અહીંયા નિશ્ચય કીધો છો, વસ્તુ નો નિશ્ચય માનો તમારા નિશ્ચય છે, એવો જ અર્થ કર્યો છે. એનો નિશ્ચય થાય છે એટલે કે જ્ઞાન ના આધારે જ્ઞાન માં અસ્ત નથી. એમ લેવું સ્વરૂપે આખું વાક્ય વાંચો ને. અચ્છા, સ્વરૂપે સત્વ અને પર રૂપે અસત્વ એમ લીધું છે. એ તો સત્વ પણ સત્વ એટલે સતપણું, તત્વ છે એ પણ બતાવે છે. તત્વ એટલે તત્પણું, જીવત્વ એટલે જીવ પણ, અજીવત્વ એટલે અજીવ પણ, એ તત્વ છે ને એ પણ બતાવે છે. સત્તાપણું, સ્વરૂપે સત્તાપણું અને પર રૂપે અસત્તાપણું, વાત એક જ છે. એ બંને વડે એક વસ્તુનો એટલે સ્વ સ્વરૂપનો નિશ્ચય થાય છે. એક વસ્તુનો એટલે અહીંયા પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય છે. કૌંસ ભર્યો છે એના ઉપર કે જેને અનાત્માનો રાગનો નિશ્ચય થયો હોય, એટલે અનાદિથી રાગનો સ્વપણે નિશ્ચય, જેને પોતાપણે નિશ્ચય વર્તતો હોય તેને અનાત્માને આત્મા બંનેનો, જેને આત્માનો રાગનો નિશ્ચય થયો તો આ બંનેનો નિશ્ચય હોવો જોઈએ. આત્માનો નિશ્ચય હોય તો પણ એને આત્મા અને અનાત્મા બંનેનો જુદો જુદો નિશ્ચય હોવો જોઈએ. રાગનો રાગ પણ નિશ્ચય હોય તો પણ એને આત્મા અને અનાત્માનો જુદો જુદો નિશ્ચય હોવો જોઈએ. બંનેનો નિશ્ચય એટલે ભિન્નપણાનો નિશ્ચય હોવો જોઈએ. ભિન્નપણો જ્યાર છે શું, જેને રાગનો એમ લીધું છે, આત્માનો એટલે આત્મા, અનાત્માનો એટલે રાગનો, રાગ અનાત્મા છે, એનો નિશ્ચય થયો હોય કે આ રાગ છે ને તે અનાત્મા છે, શું તેને અનાત્મા નિશ્ચય થયો, તેને અનાત્મા અને આત્મા બંને ભિન્ન ભિન્ન છે, તેને અનાત્મા અને આત્મા બંને ભિન્ન ભિન્ન છે એવો એને નિશ્ચય હોવો જ જોઈએ એમ કે છે. એને એવો ભિન્ન ભિન્નપણાનો નિશ્ચય ન હોય તો એને રાગનો પણ યથાર્થ નિશ્ચય નથી, જ્ઞાનનો પણ યથાર્થ નિશ્ચય નથી એમ લેવું. એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો. આત્મા જીવ છે, અનાત્મા અજીવ છે. આત્મા અને અનાત્માને નથી જાણતો, આત્મા એટલે પોતે, અનાત્મા એટલે પોતે નહીં, પોતે અને પરને નથી જાણતો તે જીવને અને અજીવને નથી જાણતો. અને જે જીવ અજીવને નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ જ નથી, એ મૂળ તત્વોને જ નથી જાણતો. જીવ અજીવ તો મૂળ તત્વ છે, પછી બાકી તો એની પર્યાયો છે સાત તત્વમાં. તો કે જે જીવ અજીવને નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ જ નથી, એને સમ્યક દ્રષ્ટિ કેમ કહેવાય? જીવ અજીવનું જ્ઞાન ન હોય એને સમ્યક દ્રષ્ટિ કેમ કહેવાય? નથી જાણતો એનો જાણપણું નહીં. જીવમાં પોતાપણો, અજીવમાં પરપણો, રાગાદી અજીવમાં પરપણો. હા, એક ને જાણ, હા પોતાને એક ને જાણ, શું તને પોતાને એક ને જાણ, બસ પછી તું એ પરમા એક પણ કરતો તો છૂટે જશે. એટલે તો ચોખવટ શું કરીએ આગળ આપણે 274 લીધીમાં કે ભિન્ન વસ્તુ ભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન, ભિન્ન વસ્તુ ભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન, એક એક શબ્દની અંદર અનુભવ કર્યો છે. નહીતર તો કે ભાઈ અમે આત્માને જાણીએ છીએ અને રાગને ને પરને પણ એકત્વપણે જાણીએ છીએ, ગડબડ ખોટી વાત છે. તો આત્માને જાણતો નથી જણાય જ નહીં. અને અસ્તિત્વ એક જગ્યાએ છે, જ્યાં આત્માનો ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ છે, અસ્તિત્વ નામનો ગુણ છે, આત્માનો સ્વભાવ છે, ત્યાં અસ્તિત્વનો અનુભવ કરવો તે સમ્યક છે. અને જ્યાં આત્માનો અસ્તિત્વ નથી, અસ્તિત્વ ગુણ નથી રાગમાં ને દેહમાં, ત્યાં પોતાપણાનો અનુભવ કરવો તે મિથ્યા છે. આ સીધી વાત છે. માટે રાગી જીવ જ્ઞાનના અભાવને લીધે સમ્યક દ્રષ્ટિ હોતો નથી. રાગી જીવ એટલે રાગમાં તન્મયપણે વર્તતો એવો રાગી જીવ, એમ રાગમાં એકત્વ એ ભલે બધા આગમ જાણતો હોય પણ એ સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ નથી એટલે મિથ્યા દ્રષ્ટિ છે કહેવાની જરૂર નથી. જયચંદજી પંડિત ભાવાર્થમાં અહીંયા કેમ કે અહીંયા એકલો રાગ શબ્દ લીધો છે, મૂળ ગાથામાં શું લીધું, કે થોડો પણ રાગ નો સદભાવ વર્તે એ ભલે સર્વ આગમ ધર્મ હોય પણ આત્માને જાણતો નથી, માટે મિથ્યા દ્રષ્ટિ છે. તો રાગ એટલે શું અહીંયા લેવું? શું અહી રાગ શબ્દ છે? અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ કહેવામાં આવ્યા છે, એવો ચારિત્રમો નો રાગ નથી કહેવો. રાગ શબ્દ થી અજ્ઞાનમય પણ કહેવું છે અથવા અજ્ઞાનમય પણ છતાં રાગ દ્વેષ અને દર્શન મોહ ને કહેવામાં આવ્યો છે. પણ પાતો એકદમ દર્શન મોહ પડી ગયો હોય તો કે તો જ્ઞાની નહીં. ઠીક, દર્શન નો સદભાવ વર્તે છે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ નથી. આમ છે અભાવી અભાવ ને સદભાવી સદભાવ. એવા ચીકણા ગુમડા હોય ને મટે જ નહીં. શું પાટાપિંડી કરે, દવા દારૂ કરે પણ મટે નહીં. તો એને એને સાફ કરવામાં એવી રીતે સાફ કરવું પડે કે એને પાસ સેપ્ટિક થાય ને પરવું, એ થોડું પણ રહી ન જવું જોઈએ. એ થોડું રહી ગયું હોય તે પાછું બધું બગાડે. એમ દર્શન માં થોડોક પણ રહી ગયો હોય ત્યાં સુધી જોખમ છે, ગુમડું મીઠું નથી. આમ છે દર્શન નો અભાવ એટલે અભાવ જ હોવો જોઈએ. શું દર્શન માં મંદ પડ્યો હોય તો પણ મુમુક્ષુ જીવ એમાં સંતોષ માને નહીં, અસ્તિત્વ ગ્રહણ નહીં થાય ત્યાં સુધી રાગ માં અસ્તિત્વ ગ્રહણ થશે. ઠીક વાત છે. દર્શન માં કોને મન થાય? મુમુક્ષુ ને મન થાય. મો નામનો રાક્ષસ જીવ તો છે એ આવે છે આ લોકોમાં, બધું એવું આવે કે રાક્ષસ છે એના લોહીના ટીપા માંથી બીજા રાક્ષસ ઉભા થાય, ત્યાં એવી બધી કથા આવે છે. રાક્ષસો એને મારે તેમાં એના પ્રહાર કરે ત્યારે એનું લોહી ઉડે ને બહાર, લોહીના ટીપા માંથી આત્મકલ્યાણ માટે કરો, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, અનેક ક્રિયા કરે, ચારિત્ર મંદ થાય પણ એમાં સ્વ પણ એમાં અહમ પણ મેં આટલું કર્યું, મેં આટલું દીધું, મારું આટલું દીધું, મારામાંથી આટલું દીધું, મારા લાખ હતા એમાંથી 90 દઈ દીધા, 90,000 દઈ દીધા. શું પાંચ પર કોઈ 90% દાન કરતો નથી, 5% નું માન કરે તો કરે વધારે બધું, પણ 90% નું કરે હોય 100% નું કરે. મારા હતા ને આપ્યા, મારા પણ રાખીને આપ્યા છે. દર્શન માં તીવ્ર થાય, સારી પ્રમાણ થાય આપણાથી, ધર્મ બુદ્ધિ આપવાથી સારી પ્રમાણ થાય, પણ દર્શન માં તીવ્ર થાય. ઉપવાસ કરે છે ને, એટલે સંપ્રદાયમાં ઉપવાસ કરે છે કે નહીં? ઉપવાસ કરવાથી તપ કરવાનું માને છે કે નહીં? ધર્મ બુદ્ધિ ઉપવાસ કરે છે, ઉપવાસ કરીએ ધર્મ થશે આપણે. બીજું કોઈ બહુ માન છે માનો ને, આપણે એવાને લ્યો માન છે એવાને ન લ્યો. ચારિત્ર મન થાય પણ આ ઉપવાસ તપસ્યા મેં કરી તેથી મને ધર્મ નો લાભ થશે, એ ગ્રહિત મિથ્યાત તીવ્ર મિથ્યાતમાં ગ્રહિત મિથ્યાતમાં આવી જાય. એટલું તીવ્ર થાય ગ્રહિત મિથ્યાત સુધી આવી જાય. રાજા જેમ તો તગડો થાય, રાજા બળવાન થાય, એને નવું લોહી મળે છે, દુશ્મન ને નવું લોહી મળે એમ થાય. હા, એ આ તપ ને આ તપ જ નથી, પણ તપ નિર્ણયનું કારણ છે, પણ આ તપ નથી એનું શું કરતો? આ તપ જ નથી એનું શું કરતો? આ તપ છે નાની પોતે લાંગણ કે છે, લંગણમ બીજું હું, લંગણમ બીજું હું, લંગણ જાણો અને તપ જાણશો નહી. બહુ ધ્યાન ખેંચ્યું છે દર્શન મોને અજ્ઞાન ઉપર, ઠામ ઠામ ગથાઓમાં ધ્યાન ખેંચ્યું છે. સમ્યક દ્રષ્ટિ ભોગો પૂરવાળો લીધો, મિથ્યા દ્રષ્ટિ કેવો લીધો, સર્વ આગમ ધર લીધો. ઠીક, શું સમજવું છે કે એક ને દર્શન મોનો અભાવ છે, બીજા ને દર્શન મોનો સદભાવ છે. આ સમજવું છે. એના ઉપર ધ્યાન ન જાય તો એમ એમ કરે જ જાય, શાસ્ત્ર માટે જાય, બીજી ક્રિયાઓ કરે જ જાય. ત્યાં અજ્ઞાનમય કહેવાથી, મિથ્યાત્વ અનંતાનુબંધીથી થતા થયેલા રાગાદિક સમજવા, પરંતુ મિથ્યાત્વ વિના એકલો ચારિત્રમોના ઉદયનો રાગ ન લેવો. કારણ કે અવિરત સમજણ દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોનો ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરે, અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ અને સર્વ વિરત સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ ત્રણ પ્રકારે, ચોથા પાંચમા અને છઠ્ઠા ગોસ્થાને, તેને ચારિત્રમોના ઉદય સંબંધી રાગ છે ખરો, પણ તે રાગ જ્ઞાન સહિત છે. કેવું જ્ઞાન ત્યાં વર્તે છે? તે રાગ જ્ઞાન સહિત છે. એટલે જ્ઞાન કેવું વર્તે છે એ કહે છે કે તે રાગ ને સમ્યક દ્રષ્ટિ કર્મ ના ઉદય થી થયેલો રોગ રોગ જાણે છે. કર્મ ના ઉદય ને ઉદય માં ખેંચાવાથી અશક્તિ ને કારણે હજી આ રોગ છે એમ જાણે છે. આ રાગ સારો થયો એમ જાણતા નથી. ખૂંચા કરે પરીક્ષામાં જોવે કે બીજો કોઈ જોવે એમાં કઈ દેખાતું નથી, દેખાય કે ન દેખાય મને ખૂંચે છે. એનો ઉપયોગ ક્યાં ત્યારે, મને આ ખૂંચા કરે છે, મને આ ખૂંચા કરે છે, આંખ ને ધોઈને બહાર કાઢવું પડે. થોડોક એમાં શું વાંધો પણ હવે, જરાક એમાં શું વાંધો કે ભાઈ પૂછા કરે, ભાઈ વાંધો અહીં છે એનો, એ આંખ ને પોસાય નહીં, આંખ ને પોસાય. પ્રશસ્ત રાગ કરવો જ નહીં એવું નથી. પ્રશસ્ત રાગ ભૂમિકા અનુસાર હોય, શું સ્વસ્થાન અનુસાર પ્રશસ્ત રાગ હોય અને સ્વસ્થાન અનુસાર પ્રશસ્ત દ્વેષ પણ હોય. ઠીક, રાગ ને દ્વેષ પણ હોય, પણ કરવો એ પ્રશ્ન નથી ત્યાં. તો કરવો એ પ્રશ્ન ત્યાં નથી. કરવો એવો તે થઈ રહ્યું, એ મિથ્યાત્વ સહિત નો પ્રશસ્ત હોવા છતાં એક ન્યાય અપ્રશસ્ત છે. ઠીક, અભિપ્રાય છે કર્યો છે. આનો એક બીજો અર્થ નીકળે છે, આપણે ચારિત્રમોનો રોગ થયેલો અને જાણવાનું મટાડવા ઈચ્છે છે, તેથી તેને રાગ પ્રત્યે રાગ નથી એટલું લીધું ને, એમ પણ આનો અર્થ કરી શકાય. કારણ કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે. તો એને રાગનું જ્ઞાન કેવું છે કે ભિન્ન રાગ મારાથી ભિન્ન છે એવું જ્ઞાન છે. શું ચારિત્રમોના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે, એટલે કેવા જ્ઞાન સહિત છે કે મારાથી ભિન્ન છે એવા જ્ઞાન સહિત છે, એને રાગનું જ્ઞાન કહેવામાં આવે છે. રાગ સંબંધીનું જ્ઞાન, રાગનું જ્ઞાન એટલે રાગનું જ્ઞાન નથી પણ રાગ સંબંધીનું જ્ઞાન છે. કેવું રાગ સંબંધીનું જ્ઞાન છે કે જ્ઞાન થી રાગ ભિન્ન છે એવું જ્ઞાન છે, રાગ સંબંધીનું જ્ઞાન છે. ત્યાંથી તો સમ્યક થયું છે. સુગાની જેને સમય ક્યાંથી છે? રાગ અને જ્ઞાન ભિન્ન છે, જુદા છે, ત્યાંથી સમ્યક છે. જ્ઞાન સાચો રાગ ને રાગ જાણે એમ, રાગ ને જ્ઞાન થી ભિન્ન જાણે તે જ્ઞાન સાચો. અભિન્ન જાણે અભિન્ન વિદે અભિન્ન અનુભવ કરે તે જ્ઞાન સાચો. બે ભિન્ન છે, બે રીતે આખું કારણ કરતા પરસ્પર વિરુદ્ધ છે, પરસ્પર જ વિરુદ્ધ છે. એ તો જ્ઞાન માં એવું જ્ઞાન છે કે હું જ્ઞાન છું ને રાગ મારાથી ભિન્ન છે. પછી એનો વિસ્તાર આપણે ભિન્નતા નો વિસ્તાર આ રીતે કરીએ કે તે રાગ ને સમ્યક દ્રષ્ટિ કર્મ ના ઉદય થી થયેલો છે. એક ન્યાય રાગ જ્ઞાન નું જ્ઞેય છે, એક ન્યાય રાગ હે છે. રાગ હે પણ છે અને રાગ જ્ઞેય પણ છે. એક જ પરિણામ માં હે પણ વર્તે છે અને જ્ઞેય પણ વર્તે છે. જ્ઞાન અપેક્ષા એ જ્ઞેય પણ છે અને આચરણ અપેક્ષા એ એનું હે પણ છે, નિષેધ છે. શ્રદ્ધા અપેક્ષા એ પણ એનું હે પણ છે. તાવડા ઉપર ઉભો રહેવું પડે કે નહીં? કાપડ લેવા જાય, કાપડી પહેરવી હોય, કાપડ લેવા જાય, કેટલા જોવે કાપડ? આ બતાવે, આ બતાવે, ઊંચા ભાવ નું, નીચા ભાવ નું, ફલાણું, ઢેંકણું, હાથી પાતળું, હાથી જાડું, આ મિલ નું, આ કલર નું, આ હજી બીજો કલર, આમાં કલર કેટલા છે? ત્યાં કઈ મગજ મારી નથી થતી, હે? કઈ મગજ મારી નથી થતી, હે? ખરી કે નહીં? પણ આ જ્ઞાન ને રાખ તૈયાર નથી ભાઈ. ચાલો ભાઈ, ફરી છે આપણે એમ લેવું. જ્ઞાન ને રાગ તો પ્રગટ જ છે ને ભાઈ, કનુભાઈ? રાગ તો પ્રગટ છે, જ્ઞાન જાણવા રૂપે પ્રગટ છે, તૈયાર નથી. આને પસંદગી કરો ને એમ કે છે. રાગ માં દુઃખ છે, રાગ માં આકુળતા છે, રાગ માં મલિનતા છે, અપવિત્રતા છે. જ્ઞાન માં પવિત્રતા છે, નડાકુળતા છે. બે તૈયાર છે, લ્યો ઠીક. બે હાજરા હજુ ને તૈયાર છે, પસંદ કરો. તમે અનાકુળ શાંત સ્વભાવી જ્ઞાન ને છોડીને આકુલતામય રાગ ને કેમ પસંદ કરો છો? આ મારો પ્રશ્ન છે. તમે સ્વચ્છ સ્વભાવી, પરિપૂર્ણ સ્વચ્છ તો શક્તિ છે ને, તો તમે સ્વચ્છ સ્વભાવી અને તમે મલિન એવા રાગ ને કેમ પસંદ કરો છો? પસંદ કરો છો એમ નહી, તમે એનો સ્વાદ કેમ લ્યો છો? જ્ઞાનીઓ એ રાગ ને વિષ્ઠા કીધી છે, અને જ્ઞાન ને અમૃતમય ભોજન કીધું છે. કેવું? આનંદ અમૃત નિત્ય ભોજી. તો અમૃત ને છોડીને વિષ્ઠા નો સ્વાદ કેમ લ્યો છો? ઠીક, બે તૈયાર છે. અંદર માં એકલા જ્ઞાન ને ભીન પાડીને એનો અનુભવ કરવા માટેની આ પ્રેરણા. સમ્યક દ્રષ્ટિ રાગ ને કર્મોદયથી થયેલો રોગ જાણે છે. કોઈ જીવ રોગ ને સારો જાણે નહી, રોગ ને કોઈ રાખવા માંગે નહીં. ભલે 104 ડિગ્રી તાપ માંથી પણ અમે હાડી નવાણું રહ્યો ને, હવે વાંધો નહીં એમ કરે. હાડી નવાણું તો વધારે ખતરનાક છે ભાઈ, 104 એટલો ખતરનાક નથી. એટલે આયા રાગ ને સારો જાણે તે અનંતાનુબંધી માં જાય છે. કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઈચ્છે છે. તે રાગ પ્રત્યે સમ્યક દ્રષ્ટિ ને તેને, એટલે સમ્યક દ્રષ્ટિ ને રાગ, એને રાગ પ્રત્યે રાગ નથી. જરા પણ એને રાગ પ્રત્યે રાગ નથી. વળી સમ્યક દ્રષ્ટિને રાગ નો લેશ માત્ર સદભાવ નથી એમ કહ્યું છે, તેનું કારણ આ પ્રમાણે છે. અણુમાત્ર પણ એને રાગ ન હોય, અણુમાત્ર પણ રાગ હોય તો તે સમ્યક દ્રષ્ટિ નો હોય, તો એ કયો પ્રકાર, કેવી રીતની વાત છે કે તે આ પ્રમાણે છે. એ સમ્યક દ્રષ્ટિ ને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે, એને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે, કેમ કે એમાં મલિનતા પણ તીવ્ર છે. અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો સારો સમજતા નથી. શુભ રાગ વધારે થાય, સમ્યક તો થયા પછી અશુભ ઘટી જાય અને શુભ વધી જાય. એટલે સમ્યક દ્રષ્ટિને શુભ પ્રકૃતિઓનો ભોગવતો બીજા ભાવમાં આવે, દેવલોકાદિમાં જાય એવા. બરાબર, શુભ આયુ થી માંડી શુભ ગોત્ર થી માંડીને સાતા થી માંડીને બધી શુભ પ્રકૃતિ વધારે બંધાય, અને 41 અશુભ પ્રકૃતિ નો તો વિચ્છેદ જાય છે. 147 પ્રકૃતિ છે, એમાં 26 પ્રકૃતિ તો એવી છે કે જે સમ્યક દર્શન હોય ત્યારે જ બંધાય, સમ્યક દર્શન ના અભાવમાં એનો સંબંધ નથી થતો. તીર્થંકર ગોત્ર વગેરે નામ કર્મની જે પ્રકૃતિઓ છે એને પેટા પ્રકૃતિઓ, એ સમ્યક દર્શન સિવાય ન હોય. શું 26 નો તો મિથ્યા દ્રષ્ટિ ને અનુબંધ થવાનો સવાલ નથી. હવે 121 માંથી 41 નો વિચ્છેદ જાય સમ્યક દર્શન થાય ત્યારે, તો એ બધી અશુભ છે મોટા ભાગની. સ્ત્રીવેદ, નપુસક વેદ, એને લગતા નામ કર્મ, એને લગતા ગોત્ર કર્મ, એ પ્રકૃતિ નામ કર્મ 93 પ્રકૃતિ છે ને, એમાં વિસ્તાર વધારે છે. શું 41 એક તૃતીયાંશનો વિચ્છેદ જાય સારો માને નહીં, તેના પ્રત્યે લેશ માત્ર રાગ કરતો નથી. આ ઠીક છે, જરાય નથી. અને ઝેર આપણે ઝાજુ ન પીએ, કઈ નઈ બાટલી ભરીને ન પીવું, પણ ટીપું નાખીએ તો એમાં શું વાંધો. દૂધ પાક ના 10 કિલો ના તપેલા દૂધ પાક માં એકાદું ટીપું નાખ્યું હોય તો શું વાંધો, આપણે ક્યાંથી બાટલી ઠાલે પી છે. ઠીક, અરે ટીપું તો ન નખાય, પણ એ ઝેર ની બાટલી જે હાથે અડી હોય એ હાથથી દૂધ પાક ને અડાય પણ નહીં. આ સમયસાર ના સર્વ શુદ્ધ જ્ઞાન અધિકાર માં એને 20 કુંભ કીધો છે. કયા રાગ ને? પ્રતિક્રમણ ના. ક્યાં શું વાત ચાલી છે? પ્રતિક્રમણ ના રાગ ને ઝેર કીધો છે. ઠીક, કેવી વાત કરી છે.
રાગ ના પ્રતિપાદક હોય તે શાસ્ત્રો સાચા નથી, એ જૈન નું શાસ્ત્ર નથી, વિતરાગ નું શાસ્ત્ર નથી. જાઓ, ઠીક, થોડા વર્ષો પહેલાની વાત છે. ઠીક વર્ષ થઈ ગયા. ગુરુદેવ ની હયાતી માં એક કેવાયેલા કીર્તિ રોકાઈ જશે, એટલે એમને પ્રવચન મંડપ માં એક રૂમ કાઢી દીધો, સાફસૂફ કરાવી દીધો, ત્યાં ઉતારવાનું બતાવી દીધું, આયા મહારાજ ને ઉતારજો. ત્યાં પહોંચી ગયા પછી ગુરુદેવ પણ ત્યાં ગયા એમની પાસે. શિષ્ટાચાર ગુરુદેવ બહુ સાચવતા હતા, સિદ્ધાંતમાં એટલા મક્કમ હતા, પણ શિષ્ટાચાર સજ્જનતા એમાં કોઈ ફેર પડે નહીં. છું ગયા બેઠા, પછી એમણે વાત કરી કે અમારે પાસે પુસ્તક હે કે સમિત શિખર કે મહિમા હે કે એક વાર જો સમિત શિખર કે વંદના કરતા હે ઉસકો ભાવ ભ્રમણ નહીં રહેતા હે કે ઉસકા ભાવ મિટ જાય, ભાવ કા ભાવ હો જાતા હે. તો ગુરુદેવ સીધું કીધું, તો મિત્રા કા શાસ્ત્ર નહીં હે કે સમય શિખર થી વંદના કરનાર શુભ રાગ હે, શુભ રાગ છે ભાવ ભ્રમણ કા અભાવ નહીં હોતા, એ પુસ્તક શાસ્ત્ર નહીં હે, મિત્રા કા શાસ્ત્ર નહીં હે કે. ઠીક, એવું છે. નમસ્કાર ન કરે, પોતે વસ્ત્રધારી છે, નગન દિગંબર છે, વંદન નમસ્કાર ન કરે. બેઠા તો પોતે આવીને બેસી ગયા, એમને બેસી ગયા. આમ સાંજે જમીને આટા મારતા મારતા પછી પ્રવચન મંડપમાં ગયા કે ચાલો ત્યાં મિત્રા છે જરાક જઈ આવીએ, મળી આવીએ એમ. હું પોતે એમ બેસી ગયા. તો ગુરુદેવનો તો આમ નીચે બેસે નહીં, આપણે બધા આસન ગુરુદેવને લાવીને બેસાડે, પડીને આસન લઈ આવે તો કે ના ના કઈ જરૂર નથી, બેઠા છે એમ. પાછો બધો રાગ છે ધર્મ કે ભવનો અભાવ બનાવે તે વિચાર્યું કે એ વખતે પણ એનું સમ્યક્ત મને જ્ઞાન છે એ બતાવવા માટે દેખાડ્યું. શુકરમાં વાત કરીએ, આ સમજવાનું છે. શાસ્ત્ર નું તાત્પર્ય તો વિતરાગતા જ છે, એમ પણ કે યથાસ્થાને શુભરાગ ને શુભરાગ દ્વેષ, શુભરાગ ને અપ્રશસ્ત ને પ્રશસ્ત પરિણામ થયા વિના જેને તો આવે છે ને. સમ્યક દ્રષ્ટિ, રાજા હોય તરવાર લઈને ઉભો હોય ને મુનિ ને કોઈ ખાવા આવે ભાગ સિંહ, તરવાર ખેંચીને રોકું ઉડાડી મૂકે, ખાવા દે નહીં. સંગને સંગની પંચેન્દ્ર ની હિંસા થાય, ક્રોધ આવે, દ્વેષ ને ખાય, પ્રશસ્ત દ્વેષ છે. એ પ્રકારની હિંસાથી અશુભ બંધ થાય કે શુભ બંધ થાય? શુભ બંધ થાય, પુણ્ય બંધાય, પાપ નું બંધાય. પણ એવો જો એને સ્વસ્થાન નો પ્રશસ્ત દ્વેષ ન આવે તો એનું સમ્યક તો રહે નહીં, છૂટી જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એમ જેને યથાસ્થાને જાણવો જોઈએ, વ્યવહાર તે સ્થાને જાણેલો પ્રયોજનવાન છે. બારમી ગાથા એનો વ્યવહાર છે, વ્યવહારથી ચ્યુત થાય તો નિશ્ચયથી નિયમથી ચ્યુત થઈ જ જાય. જેનો વ્યવહાર ખોટો એનો નિશ્ચય પણ ખોટો. ઘણી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી, માટે તેને લેશ માત્ર રાગ રાગનું સ્વામિત્વ નથી, માટે એને અણુ માત્ર પણ રાગનો સદ્ભાવ નથી. શું? ને જેને રાગનું પાતળું પણ સ્વામિત્વ છે, તે દર્શનમાં સહી છે. એને આગમ ધર હોય, સર્વ આગમ ધર હોય તો પણ એ આત્માથી અજાણ્યો, આત્મજ્ઞાન વર્તતું નથી. આમ લેવું છે.
દેવ કૃપાળુ શ્રી કાનુ